તે વાત કરી કે ઋણાનુબંધ, ઋણાનુબંધ શબ્દ અનેક વાર બધાએ સાંભળેલો હશે અને વાતચીતની અંદર કેટલીય વખત લેણદેણ પૂરું થઈ ગયું, અંજળ પૂરું થઈ ગયું વગેરે વગેરે વાક્યો બોલી અને એનાથી વિશેષ કાંઈ સમજ્યા નથી કે સમજવા માટે ક્યારે પણ પ્રયત્ન પણ કરેલો નથી. અશુભ ઋણાનો બંધથી જ્યારે છૂટા પડીએ છીએ ત્યારે અવારનવાર આવું બોલીએ છીએ કે બસ હવે ઋણાનો બંધ અંજળ પૂરું થઈ ગયું અને કશાયથી છૂટા પડતા હોઈએ છીએ. પણ પ્રેમથી ક્યારે છૂટા તો પડાતું નથી, છૂટા પડીએ તો સાથે રહ્યા કરાય છે. એટલે કહેવાનો આશય એ છે કે જ્યારે ઋણાનુબંધ સંબંધ શબ્દ બોલીએ છીએ અને સંબંધની વાત કરીએ છીએ ત્યારે 100 એ 100% જો પરમાર્થ અને ધર્મની જીવને સાચી સમજણ ન હોય તો તીવ્ર એવા કશાય ભાવથી છૂટા પડી અને વાક્ય એમ બોલાય છે એમની સાથેના અંજળ પૂરા થયા અથવા ઋણાનુબંધ પૂરું થયું વગેરે વગેરે. અને આ રીતે કેટલાય કેટલાય ભાવોથી અત્યાર સુધી સત ધર્મો જે કહીએ એની ક્યારેય કોઈ ભાવમાં સમજણ ન હોવાથી આ પ્રતિબંધ એટલે કે કર્મનું બંધન જીવને ચાલ્યા જ કરે છે. આવા અશુભ ઋણાનુબંધ છે એ કોઈ રીતે છૂટે અથવા છોડી શકાય તો જીવનું પરિભ્રમણ ચોક્કસ ટળે એવી સમજણ ક્યારે ધર્મમાં લેવામાં આવી નથી, આવતી પણ નથી. મોટા બધા લોકોના ધર્મની માન્યતા ફક્ત એટલી જ મંત્ર, માળા, મંદિર અને અમુક પ્રકારની પ્રચલિત એવી ક્રિયાઓ, વ્રત, તપ, ઉપવાસ આદિ, એના સિવાય તત્વનું ચિંતન અથવા સાયન્ટિફિક સ્ટડી, વૈજ્ઞાનિક રીતે આ પદાર્થ શું છે, કેવો છે, એવા અનેક જુદા જુદા ભેદોથી જે સમજવાનું છે એ ક્યારેય જીવે કોઈ પ્રયત્ન કોઈ ભાવમાં કરેલો નથી. અને ખાલી મિથ્યા માન્યતાથી, મિથ્યા શ્રદ્ધાથી, મિથ્યા સંતોષથી ધર્મ કરીએ છીએ એમ કરીને જીવ અટકી જાય છે. પણ સદ્ધર્મની યથાર્થ આરાધના કરી કર્મથી જે છૂટવાપણું છે અથવા જે છૂટવું પડે એવું સચોટપણે લગભગ કોઈએ પણ વિચારેલું જ ન હોય. ગયા વખતે વાંચન કરેલું ત્યાં આ જ વસ્તુ સમજાવેલી, વિશેષ હવે અત્યારે ફરીથી જોઈએ કે આથી જીવના કોઈ એક ભાવમાં જીવન પર્યંત બહુલતાએ મોટા પ્રમાણમાં જે શુભ કે અશુભ ભાવો વર્તા કર્યા હોય તે અનુસાર શુભ કે અશુભ ઋણાનું બંધની ગણતરી થાય છે. કોઈ એક ભાવમાં જીવન પર્યંત મોટે ભાગે શુભ કે અશુભ ભાવો જે કરેલા હોય તે પ્રમાણે શુભ કે અશુભ ઋણાનું બંધની બંધન થાય છે. એટલે આ ભાવની અંદર જન્મ લીધો ત્યારથી કોની સાથે કેટલા વખત સુધી દ્વેષભાવ, ઘૃણાભાવ, ધિક્કાર ભાવ, અશુભ ભાવ રાખ્યા છે એ દરેક જીવે પોતે વિચારી જવું જોઈએ. જેમની જેટલી ઉંમર થઈ હોય, જેટલા વર્ષ થયા હોય એ દરમિયાન અશુભ ભાવ કોના પ્રત્યે કેટલા કેટલા કરેલા છે કે શુભ ભાવ કોના પ્રત્યે કેવા કેવા કરેલા છે અને જે પ્રમાણે શુભ કે અશુભ ભાવ જેટલા લાંબા કાળ સુધી આ ભાવમાં કરેલા છે એ પ્રમાણે શુભ કે અશુભ ઋણાનો બંધ જીવની સાથે બંધાય છે. હવે વાત તો એમ કરી કે આ જીવનમાં જેની જેટલી ઉંમર છે એટલી ઉંમરની અંદર કેટલા શુભ કે અશુભ ભાવો કર્યા તો જીવ કર્મ બંધન સામે વ્યક્તિ હાજર હોય કે ન હોય પણ આપણા મોઢામાં ગાળ તો હાજર હોય છે. એ વ્યક્તિ ન હોય અને કોઈ બીજી વ્યક્તિ મળી ગઈ અને વાત કરવાની હોય તો થર્ડ પર્સનની વાત અને અશુભ ઘૃણાભાવ ધિક્કાર ભાવ નકાર ભાવ એ વાત. હવે કેવું આશ્ચર્ય જેવું છે કે જે વ્યક્તિ હાજર જ નથી તો પણ એના નિમિત્ત લઈને એને યાદ કરીને સ્મૃતિમાં લઈને અશુભ ભાવ અખંડપણે કર્યા કરીએ છીએ. તો આ જ સૌથી મોટું કર્મબંધનનું કારણ છે, અશુભ કર્મબંધનનું કારણ છે. અને આગળ પણ આપણે વાંચશું કે અનેક અનેક ભાવોના આવા અશુભ ભાવ જ્યારે ભેગા થાય છે, કમ્પાઉન્ડિંગ થાય છે તો સાતમી નરક સુધી જીવને લઈ જાય છે. અને જેમ પહેલાં જ કીધું કે આખું સાયન્સ જ છે, આની ગણતરીમાં કોઈ કરતાં કોઈ ફરક પડતો નથી. આપણે આવા ધર્મથી અજ્ઞાત હોઈએ કે આ ધર્મ કેવો છે એ જાણતા ન હોઈએ તો પણ હલકી એવી તિરેજ ગતિ કહીએ કે નરકની ગતિ હસતા હસતા એટલે કે આપણને ખબર નથી એવી રીતે આ કર્મબંધન કર્યા જ કરીએ છીએ. તો આટલું સમજ્યા પછી એવો વિચાર આપણે ન કરી શકીએ કે ભાવે કરીને ક્યારે એ વ્યક્તિ પ્રત્યે કે બીજી વ્યક્તિ પ્રત્યે હાજર નહીં એવા અશુભ ભાવ કરી અને અશુભ કર્મ બંધન આપણે ન કરીએ. વ્યક્તિ જ્યારે હાજર થશે ત્યારે તે પૂર્વકર્મ છે અને પૂર્વકર્મના ઉદયના કારણે ગમે તે બોલાઈ જશે અને થશે. ચલો એ વાત અપવાદ રાખીએ, તો એવા તો પ્રસંગ 5-10% હશે પણ 80-90% તો ખાલી વ્યક્તિ હાજર નથી હોતી ત્યારે અશુભ કર્મ અને અશુભ ઋણાનું બંધ બાંધીએ છીએ. એટલે એનો નિયમ એ થયો કે એક જીવન દરમિયાન કેટલા ફોર્સથી કેટલા વખત લાંબા વખત સુધી શુભ કે અશુભ ભાવ કરેલા છે એ રીતે એ જીવની સાથે શુભ કે અશુભ ઋણાનું બંધ આ ભાવમાં બાંધીએ છીએ. આગળ ઉપર કહીએ કે મનુષ્ય ભાવની અંદર જ મુખ્યપણે આ ક્રિયા થઈ શકે છે, એટલે કે ઋણાનુબંધી મુખ્યપણે. હવે એક મનુષ્ય ભાવ જો ચાલી જાય તો પછી હજારો તિર્યંત દેવ અને નરકના ભાવ કરવા પડે. એક મનુષ્ય ભાવ જો છૂટી જાય તો પછી બીજો મનુષ્ય ભાવ આવતા શાસ્ત્ર તો કહે છે અનંત કાળ જાય, પણ આપણે એમ કહીએ કે હજારો કદાચ ભાવ પછી પાછો મનુષ્ય પણ પ્રાપ્ત થાય છે. તો ખુશી થવાની વાત એ છે, ખુશી થવાની વાત એ છે કે એક જ ભાવની અંદર કેટલા અશુભ કર્મ જુદી જુદી વ્યક્તિ સાથે બાંધી લઈએ છીએ, હજારો વર્ષથી એની સાથે અવારનવાર મેળા કરીએ અને વળી પાછા એ જ રીતે વર્તા કરીએ. આ રીતે જીવનો અનુબંધ થયા કરે છે, એટલે કે શુભ કે અશુભ ભાવો વર્તા હોય તે અનુસાર શુભ કે અશુભ ઋણાનુબંધની ગણતરી થાય છે. આવા અનેકા અનેક ભાવોમાં શુભ કે અશુભ ઋણાનુબંધનો સંચય થતો જાય છે, પછી તે બંધ નિકાચિત થવાથી બળવાન થાય છે અને તેથી તેનો ઉદય અત્યંત તીવ્રપણે શુભ કે અશુભ ફળરૂપે કાર્યકારી થાય છે. આવા અનેકા અનેક ભાવોની અંદર શુભ કે અશુભ ભાવ કરી ઋણાનુબંધ બંધાય છે, એટલે 2 ભાવ 5 ભાવ 15 ભાવ 50 ભાવ સુધી બે જીવ સાથેને સાથે રહ્યા કરે છે. એ 50 ભાવ મનુષ્ય તો ન હોઈ શકે, એક મનુષ્ય ભાવ કદાચ હોય, ત્યાર પછી 50ની અંદર 30-35 ભાવ એ તિરેંચના હોય, એકાદ ભાવ નરકનો કે એકાદ ભાવ પાછો દેવલોકનો. પણ મનુષ્ય ભાવ સિવાય બાકીના જે 49 ભાવ ઉદાહરણ તરીકે કહીએ છીએ એ બધા જ ભાવની અંદર આ અશુભ પાછા ચાલ્યા જ કરે છે, અને શુભ કર્યા હોય તો શુભ ભાવ ચાલ્યા કરે છે. તો આવી રીતે 50 ભાવ સુધી શુભ કે અશુભ, ઋણાનુબંધ શબ્દને બદલે ભાવ શબ્દ બોલીએ, આ ભાવ કરેલા છે તે ભાવ એટલા બધા બળવાન થાય, પછી એને નિકાચિત કર્મ કહીએ. એ જે કર્મ શુભ કે અશુભ રીતે ભોગવવા વગર છૂટી ન શકે, અને એવો પક્કો ઋણાનુબંધ બાંધી લીધેલો હોય તો આપણે જોઈએ છીએ એક જીવ જંતુ બીજા જંતુને ખાઈ જાય છે, એક બિલાડી કૂદી અને ઉંદરને એક મિનિટમાં ઝડપી લે છે, ઢેર ઘરોની દિવાલો પર રહી દરેક જીવાતોને પકડે છે. એવી તો આ જગતની અંદર જુઓ, એક જીવ બીજાની પાછળ પડી અને કેટલા પ્રમાણમાં એને દુઃખ આપે છે, એમ કહીએ કે એને કાચા ને કાચા ખાઈ જાય છે. તો આ બધા ઋણાનુબંધના સંબંધો છે જે અજ્ઞાત દશાએ કે સમજણ વગર આપણે બાંધતા જ રહીએ છીએ. આવું ઋણાનુબંધ નિકાચિત થાય તો એ ભોગવ્યા વગર છૂટકો જ નથી, અને અત્યંત અત્યંત અશુભ એવો ઋણાનુબંધ બળવાનપણે નિકાચિત થયો, એનો અર્થ એમ થયો કે સાતમી નરકમાં જઈ એ હિસાબ ચૂકવવાનો રહે, અને નરકની ગતિની અંદર કેવા દુઃખ હોય એ બધા જ દર્શનની અંદર અત્યંત સ્પષ્ટપણે જણાવેલું છે. તેનું મૂળ ક્યાં છે? તો અત્યારે આપણી અણસમજણ કહીએ કે ધર્મની સાચી સમજણ નથી, અને જે અશુભ ભાવ કરીએ છીએ તે તેનાથી ઋણાનુબંધ. હવે આ સંબંધમાં આટલું સ્મૃતિમાં રાખવું જરૂરી છે. શું? પહેલું કે પૂર્વ ભાવ કે ભાવોમાં બંધાયેલ ઋણ પછીના ગમે તે ભાવમાં તેની ચૂકવણી અર્થે સંસારના સંબંધ સગપણ સમાગમમાં આવવા છતાં તે પૂર્ણપણે ઉદયમાં આવી નિવૃત્ત થતું નથી. એટલે જે કંઈ ઋણાનુબંધ જે વ્યક્તિ સાથે બાંધેલું છે તે આપણે બધા મનુષ્ય યોનિમાં મનુષ્ય ભાવમાં છીએ. આ ભાવની અંદર જેની જેની સાથે શુભ કે અશુભ ઋણાનુબંધ છે એ ઘણા ભાવોના કારણે છે. હવે આ એક મનુષ્ય ભાવની અંદર ભૂતકાળના 150 ભાવોના જે કંઈ ઋણાનુબંધ છે એ બધે બધા આ ભાવની અંદર તમે પૂરા કરો એ સંભવિત નથી. એક કર્મ બે ભાવ પહેલાં બાંધેલો છે, બીજું 5 ભાવ પહેલાં બાંધેલું છે, ત્રીજું 15 ભાવ પહેલાં બાંધેલું છે, એવી રીતે 50 ભાવની અંદર જુદા જુદા સમયે કાળની અંદર આ કર્મ બાંધેલું છે. હવે જે કર્મ બાંધીએ છીએ એ કર્મને પોતાનું આયુષ્ય હોય છે, એમ કહીએ કે બીજું એનું શાસ્ત્રમાં કહીએ બાધા કાળ, કે કર્મ આત્માને ચોંટી ગયા પછી એનો નિયમ છે કે કેટલા સમય પછી એને ઉદયમાં આવવું જોઈએ. આજે બાંધેલું હોય તો કદાચ લાખ વર્ષ સુધી ઉદયમાં ન પણ આવે, આજે બાંધેલું હોય અને આવતીકાલે કે 6-12 મહિનામાં પણ ઉદય આવે. તે કર્મ કેવી રીતે બાંધેલું છે એના ઉપર આધાર રાખે છે. હવે આ ભાવની અંદર કહેવા માટે 50 ભાવનું ઋણાનુબંધ હોય તો પછી છેલ્લા જે કહીએ એ 41-50 ભાવ પહેલાંના હોય, એનો કાળ પાકી ગયો હોય અને એ ફળ આપવા માટે હાજર થાય તો એ ફળ અત્યારે આપણે મળતું હોય, તો બાકીના 30-40 ભાવમાં બાંધેલા કર્મનો કાળ હજી પાકેલો ન હોય તે સ્ટોકમાં રહ્યા કરે. એટલે કે નિયમ એવો નથી કે આ ભાવની અંદર અશુભ કોકની સાથે પુષ્કળ છે અને આખી જિંદગી સુધી ક્ષમા કદાચ આપ્યા જ કર્યો હોય તો એ પૂરેપૂરો અશુભનો સંબંધ પૂરો થઈ ગયો, અથવા તો શુભનો પ્રસંગ પૂરો થઈ ગયો, એ નિયમ નથી, એ સ્ટોકમાં રહ્યા જ કરે છે. હવે જુદા જુદા કાળે જુદું જુદું કર્મ બાંધેલું છે તો દરેક કર્મનું આયુષ્ય શબ્દ વાપરીએ કે અબાધા કાળ કહીએ એ ડિફરન્સ જુદું જુદું ચાલ્યા કરતો હોય છે. તો આ રીતે પહેલી વાત એ સમજવા જેવી છે કે કોઈ પણ શુભ કે અશુભ કર્મ મનુષ્યના એક ભાવની અંદર એ સંપૂર્ણપણે ખતમ થઈ શકતું નથી. ક્યારે? સાચા ધર્મની સમજણ નથી તો. આત્માની જેટલી જેટલી જાગૃતિ છે, અનુભૂતિ છે, સમજણ છે, એ પ્રકારે આ બધી વાત શાસ્ત્ર વાંચવામાં આવે કે ન આવે, આત્મા પોતે પોતાની મળે આ બધી વસ્તુ શીખી લે છે, જાણી લે છે. કદાચ કોઈને એવો પ્રશ્ન થાય, એવું તે કેવી રીતે બને? કાંઈક વાંચવું તો જોઈએ ને, કાંઈક શીખવું તો જોઈએ ને, એમને એમ કાંઈ આવડી જાય તો છોકરાને સ્કૂલે મોકલો છો 5 વર્ષે 6 વર્ષે, ત્યાં સુધીમાં એ બાળક કેટલું શીખી ગયો છે? અને કઈ ચોપડી અને તમે વંચાવો છો, કયા શાસ્ત્રનો અભ્યાસ કરાવો છો? ખાતા શીખે છે, પીતા શીખે છે, નાના મોટા પોતાના કામ કરતા શીખે છે, હાલતા શીખે છે, હસતા શીખે છે, રોતા શીખે છે, અને માને અને બાપને એની ટ્રીકથી હેરાન કરતા બી શીખે છે. આપણે ખબર હોય કે ન હોય, એની પાસે ખબર છે કે માને ક્યારે ઊભી કરી શકાય અને ક્યારે સુવા દેવાય. ત્યાં લોકોને કદાચ ખબર હોય તો આ બધું જ્ઞાન 5-7 વર્ષના બાળકની અંદર કયા શાસ્ત્રમાંથી આવે છે? જો એ અવલોકન શક્તિથી આવતું હોય મા બાપ અને કુટુંબીના જોઈને, તો પછી આ પણ સમજવા જેવું છે કે ધર્મના દરેકે દરેક સિદ્ધાંતો જે સિદ્ધાંતને જાણે છે એવાનું અવલોકન કરતા જીવને પોતાને પોતાની મળે સમજણમાં આવે છે. હવે જે ઋણાનુબંધરૂપ કર્મનો આ બાધાકાળ પૂર્ણ થયો ન હોય, તે કર્મ ઉદયમાં ન આવવા યોગ્ય હોય અને તેનો ઉદય ભાવિમાં થવાનો હોય, તેથી તે કર્મ અથવા ઋણનું બંધન સત્તામાં એટલે સ્ટોકમાં રહી જાય છે. વળી વર્તમાન ભાવની વળી વર્તમાન ભાવમાં ઋણની ચૂકવણી કરતી વખતે પણ શુભ અને અશુભ ભાવની પરિણતિ રહેતી હોવાથી તે નવા કર્મ બંધ કરે છે અને પૂર્વની સાથે જોડાઈ જાય છે. આનો અર્થ એ થયો કે અમુક પ્રકારના અપવાદ બાદ કરતા બંધાયેલા સમસ્ત ઋણ એક ભાવમાં પૂર્ણપણે ઉદયમાં આવી અને નિવૃત્ત થવું તે અત્યંત અઘરું છે. એક તો પહેલાં એમ કીધું કે દરેક ભાવને કારણે એ કર્મની સ્થિતિ જુદી જુદી છે, માટે આ એક જ ભાવમાં પૂર્વે બાંધેલા જે કંઈ ઋણાનુબંધ છે એ પૂરેપૂરા પૂરા ન થાય, એટલે કે અમુક કર્મો ઋણાનુબંધના શુભ કે અશુભ ચોક્કસ બાકી રહે. સેકન્ડ પાર્ટની અંદર જ્યાં સુધી સાચા આત્મ ધર્મની સમજણ નથી ત્યાં સુધી ઋણાનુબંધ એમ ખાલી શબ્દ જ કૂટતા રહેશું. એટલે કે એવા કર્મ શુભ કે અશુભ જ્યારે હાજર થશે ત્યારે ફરીથી એ સાયકલ આપણે ચલાવશું, શુભની સાથે શુભ ભાવ કરશું, અશુભની સાથે અશુભ ભાવ કરશું, એટલે ફરીથી જે કંઈ ઋણાનુબંધ છે જૂનું થોડુંક પૂરું થયું ત્યાં નવું તો બાંધી લીધું છે. હવે તમે જ મને કહો, અત્યાર સુધીના જીવનની અંદર જે લોકોએ તમને સારું કરેલું હોય એનો બદલો તો વાળવાની ઈચ્છા રહે જ છે ને, અને બદલો તો વાળવો જ જોઈએ ને. તો શુભની સાથે શુભ કરી અને કરો, અને અશુભ જે આપણી સાથે કરે છે એને એક પદાર્થ પાઠ તો શીખડાવવો જ જોઈએ ને. હવે તેને પાઠ શીખડાવી દેવો છે, ભલે ગમે તે આટલા વખત સુધી કરવું, પણ હવે છોડીએ એવા નમાલા આપણે નથી. અને કદાચ આપણે નમાલ આપવો હોય તો આપણા મિત્ર મંડળ સગા વાલા બધા બહુ સ્ટ્રોંગ છે, બધાને કંઈ કહેવાનું શું કરવું. જ્યાં સુધી બદલો લેવાય નહીં ત્યાં સુધી શાંતિ ન થાય. બદલો તો જ્યારે લેવાય ત્યારે, પણ ભાવ તો એક દ્વારા બદલાના ચાલી અને અશુભ ઋણાનું મન ચાલુ જ રહે છે. એટલે સદ્ધર્મની જ્યાં સુધી સાચી સમજણ જીવને ન આવે ત્યાં સુધી આ ઋણાનું મન પૂરું થાય એ સંભવિત નથી. અને આવા જ કારણથી અનંત કાળથી અત્યાર સુધી આપણે બધા પરિભ્રમણ કરી જ રહ્યા છીએ. તો પહેલું કારણ એ કીધું કે જેટલા કર્મ છે એ બધા એકસાથે ઉદયમાં આવી અને પૂરા ન થાય, પાંચ પંદર કે 50% કદાચ આવે, 50% સ્ટોકમાં રહી જાય, અને એ દરમિયાન વળી પાછા નવા કર્મ એટલા જ 25-50% બાંધી લઈએ. એટલે મોટે ભાગે ઋણાનુબંધ એવા ને એવા રહે છે, ક્યારેક 5-10% વધારે, ક્યારેક ઓછું. પછી સંઘની પછેન્દ્રી તિરંજ ગતિમાં બંધાતો ઋણાનુબંધ શિથિલ અને અલ્પ બળવાન હોય છે, કેમ કે તે બિચારા પ્રાણીઓને આત્મવીર્યનો ઉઘાડ પ્રમાણમાં ન્યૂન હોય, ભાવનું બળ ઓછું હોય છે. વળી ધર્મોની ઉદયની ધારા વેધવામાં તેમની પરાધીનતા વિશેષતાએ વર્તતી હોય છે, અર્થાત ઉદય સામે પડવાની શક્તિ તેમનામાં હોતી નથી. હવે તિરંજનું ઉદાહરણ લઈએ કે સંઘની પચેન્દ્રિય તિરંજ, એટલે કે મોટા પશુ પંખીઓ, હાથી, ઘોડા, બકરી, ગાય અથવા પક્ષીઓ વગેરે. હવે એમની પાસે મનુષ્યમાં જેવી તીક્ષ્ણ બુદ્ધિ આપણી પાસે છે, એવી તીક્ષ્ણ બુદ્ધિ તિરંજમાં હોતી નથી. એટલે કે આપણે જેટલા દાંત કચકચાવીને ભાવ કરી શકીએ છીએ, એવા એ બિચારા કચકચાવીને ભાવ કરી શકતા નથી. એટલે કે ગમે તેટલું એ માથાકૂટ કરે, તો આપણે એક ભાવમાં જેટલું કામ કરી શકીએ એટલું બિચારા એ તિરંજો 5-15 ભાવમાં પણ એટલા બળવાન કર્મ બાંધી ન શકે. એટલે કહેવા એમ માગું છું કે આપણા મનુષ્ય ભાવમાં આપણે દાખલ થયા એનાથી પહેલાં જો 50 ભાવ તિરંજના કરીને મનુષ્ય ભાવ લીધો હોય તો ચિંતા ઓછી કરજો, કારણ કે ત્યાં એવી બુદ્ધિ નહોતી અને બહુ એવા બળવાન કર્મ બંધન નહીં થયા હોય. પણ 2-4 ઉપરાઓ પણ મનુષ્ય ભાવ મળી ગયા હશે તો અત્યંત તીક્ષ્ણ બુદ્ધિ હોવાથી આ ઋણાનુબંધ અત્યંત બળવાન હશે. હવે ઋણાનુબંધ છે એ ભાવે કરીને થાય છે, અને ભાવ તો સૌથી બળવાન મનુષ્ય પણ જ કરી શકીએ છીએ. અને જ્યારે આપણું ચાલતું નથી ત્યારે મનની અંદર ખેદાન મેદાન સામા માણસો કરી નાખે છે, મારું ચાલે તો હું શું શું કરું, એ બધાને ખબર છે શું કરી શકાય, પોતપોતાની રીતે વિચાર્યો. હવે ભલે ન ચાલતું હોય પણ ભાવ જ્યારે કર્યા કે ચાલે ત્યારે આમ કરી નાખીશ, તો એ અશુભ ઋણાનુબંધ બાંધી જ લીધો એ નક્કી માનજો. અને આ જ અનંત કાળથી સંસારની અંદર મોટા દુઃખનું કારણ હોય તો આપણે આપણા ભાવે કરીને જે કંઈ ઋણાનુબંધ જુદી જુદી વ્યક્તિઓ સાથે બાંધીએ છીએ એ જ મોટા પરિભ્રમણનું કારણ ચાલે છે. એટલે કે તિરંજની પાસે બુદ્ધિ ન હોવાથી એ ગમે તેટલા તીવ્ર ભાવ કરે તો પણ મનુષ્યની સરખામણીમાં એના એ ઋણાનુબંધ મંદ હોય, ઓછા હોય. એક બીજું, ધર્મ વિશે તો એને કંઈ સમજણ જ નથી, અને દેહ ધર્મ કહીએ ત્યાં પણ એની મંદતા છે. ધર્મ અનેક પ્રકારના છે અને ધર્મ ખરેખર શું કહેવાય એ લોકોને મોટે ભાગે ખબર હોતી જ નથી, અને બીજા લોકોની વાત નથી કરતા, હાજર છે એમાં જ બધાની વાત કરીએ છીએ કે હાજર છે એમાંથી પણ ધર્મ શું કહેવાય એવી સાચી સમજણ લગભગ નથી હોતી. એટલે કે અમુક પ્રકારની જે જે ક્રિયાઓ થતી હોય એને ધર્મ સમજવામાં આવે છે. જ્યારે ધર્મ તો એ ક્રિયાથી જે ફળની પ્રાપ્તિ થાય એ ફળનું નામ ધર્મ છે. ધર્મનો બીજો શબ્દ ગુણ પણ થાય, અને જેનામાં જે ગુણ છે એ વિકાસ પામે તો એ પદાર્થ જે પ્રમાણે ગુણનો વિકાસ કરે એ પ્રમાણે એના એ ગુણનો અથવા ગુણ ધર્મનો વિકાસ થયો એમ કહેવાય. એવી રીતે દેહ ધર્મ છે, એટલે કે શરીરને કેવી રીતે સારામાં સારી રીતે સાચવીએ એનું નામ દેહ ધર્મ કહીએ. હવે દેહ ધર્મ અને શરીરની સાચી સાચવણી કરવા માટે બુદ્ધિ અને મન તો લગાડવું જ પડે, અને જેટલી ચોકસાઈથી બુદ્ધિ ને મન દેહના ધર્મની અંદર લાગે છે એટલા પાછા ભાવે કરીને કર્મ બંધાય છે તો જાણો છો. એવી રીતે તિરંજને એનો દેહ ધર્મ છે એ માટે પણ એટલી તીક્ષ્ણા હોતી નથી, એટલે ત્યાં મોટે ભાગે તિરંજની અંદર કર્મ બંધન થતા નથી. પરંતુ પૂર્વે બાંધેલા કર્મનો મોટે ભાગે ભોગવટો થતો જાય છે અને નવા કર્મ નથી બંધાતા એમ જ્યારે બોલીએ ત્યારે એમ કેવા ઋણાનું બંધ અત્યંત મંદપણે થાય છે તિરંજની અંદર. વળી ધર્મોના ઉદયની ધારા વેદવામાં તિરંજની પરાધીનતા વિશેષતા વર્તી હોવાથી એટલે કે ઉદય સામે પડવાની શક્તિ તેમનામાં હોતી નથી અને ઉદયની સામે પડવાની શક્તિ ફક્ત મનુષ્યમાં છે, કારણ કે આ ગતિમાં કર્મોના શુભ અને અશુભ ઉદય એક ધારા તીવ્રતાએ કે પ્રબળપણે હોતા નથી. તેથી પોતાની સ્વતંત્ર શક્તિનો ઉપયોગ તે જો કરવા ધારે તો અવશ્ય કરી શકે છે, એટલે કે ઉદયના બળની સામે પડી શકે છે. દેવગતિમાં અન્ય શક્તિઓ વધારે હોવા છતાં મોહનીય કર્મની બળવત્તરતાને આધીન થઈ જીવને વર્તવું પડે છે, એટલો તેમની સ્વતંત્રતા ઉપર કાપ પડે છે. મનુષ્યને જે સ્વતંત્રતા છે તેને લીધે તે ઉત્કૃષ્ટ શુભ ભાવ અથવા અશુભ ભાવ કરી શકવાની સમર્થ થાય છે અને તે જ સ્વતંત્રતાના અવલંબનને બંને પ્રકારના શુભ અશુભ ભાવથી પર રહેવા તે શક્તિશાળી છે. તિરંજને ઉદયની સામે પડવાની શક્તિ હોતી નથી, મનુષ્ય માત્રમાં એવી શક્તિ છે. પણ આશ્ચર્ય એ છે કે કર્મ શું એ જો મનુષ્ય ભાવમાં ગમે તેટલા ભાવોથી કર્મ કરતા હોઈએ અને કર્મ શું છે એ ખબર જો ન હોય તો કર્મની સામે કેવી રીતે પડવું એ પણ કેવી રીતે સમજાય. ભલે તમને લાગતું હશે કે કર્મ અમે જાણીએ છીએ, તો કર્મ શબ્દ જાણતા હશો પણ કયું કર્મ ક્યારે ઉદયમાં આવે છે અને એ કર્મને કઈ સ્ટાઇલથી કઈ રીતે કેવી રીતે નિર્જરામાં લઈ જઈએ અથવા તો એ ફળ આપે એ પહેલાં એને ફ્યુઝ કરી અને ફળને ઉડાડી મૂકીએ. હવે જો કર્મ જાણતા હોઈએ તો કર્મની બધી વાતો પણ સમજવામાં હોવી જોઈએ. મારા માનવાથી એવું લાગે છે કે ભલે બધા લોકો કેટલાય ભાવોથી ધર્મ કરતા હો તો કર્મને આ રીતે આપણે જાણીએ છીએ. અત્યારે આ સેકન્ડે કયા કર્મનો ઉદય ભોગવી રહ્યા છીએ, જે કર્મ ઉદયમાં અત્યારે હોય એની નિર્જરા કરી રહ્યા છીએ કે ફરીથી એ કર્મ બાંધી રહ્યા છીએ, કેટલા કાળ સુધી આ કર્મ ચાલી રહ્યું છે વગેરે. હવે જો આવી કર્મની સમજણ જીવને ન હોય તો આમાં જે વાક્ય લખેલું છે કર્મની સામે પડવાની શક્તિ ફક્ત માત્ર મનુષ્ય ભાવમાં છે. પણ મનુષ્ય ભાવમાં ધર્મની સમજણ ના પડી હોય તો કર્મની સમજણ ક્યાંથી પડે? એટલે કે ધર્મ ભલે જન્મથી અત્યાર સુધી બોલતા હો ધર્મ ધર્મ ધર્મ, પણ ધર્મનું જે ફળ છે એ જો ન મળેલું હોય તો ધર્મ પાયમાં ન કહેવાય. કર્મ કર્મ બોલતા હોઈએ અને કર્મ નિષ્ફળ ન હોય તો એ પણ કર્મ જાણ્યા કે ન જાણ્યા બરાબર જ છે. બરાબર ને? વિચારી જુઓ, આખો આ એક સાયન્ટિફિક પ્રોસેસ છે, એક અદ્ભુત એવી વિચાર દશાએ કરી અને આ બધું સમજણમાં ચોક્કસ આવી શકે એવું છે. પણ ક્યારેય આ રીતે ધર્મની આરાધના લગભગ કોઈ કરતું જ નથી, અથવા કોઈ પાસે આવી જાણકારી હોય અને સમજાવી શકે એવું પણ કદાચ ન હોય. કર્મ કહીએ એટલે 8 કર્મના નામ આપી દઈએ, એને પ્રકૃતિ કરી લઈએ, કાં 158 કર્મના નામ બોલી લઈએ બસ. પણ મારું અત્યારે કયું કર્મ ઉદયમાં આવી રહ્યું છે અને શું કરવું એ લગભગ ખબર ન હોય. અને અહીંયા જ્યારે કહે છે કે માત્ર મનુષ્ય ભાવની અંદર જ એ શક્તિ પ્રાપ્ત થાય છે, કારણ કે આ ગતિમાં કર્મના શુભ અને અશુભ ઉદય એક ધારા તીવ્રતાથી પ્રબળતાએ હોતા નથી. તેથી પોતાની શક્તિનો જો જીવ ઉપયોગ કરવા ધારે તો ઉપયોગ થઈ શકે છે. શું સિક્રેટ છે કે એક ધારા અશુભ કર્મ મનુષ્ય ભાવમાં ક્યારેય આવી ન શકે, નિયમ છે. એવી રીતે એક સાથે કન્ટિન્યુઅસલી શુભ કર્મ ચાલે એ પણ કોઈ દિવસ બની લઈ શકે. અને એક ધારા કન્ટિન્યુઅસ જ્યારે કહીએ છીએ ત્યારે આખી જિંદગી દરમિયાન એક સેકન્ડ અશુભ ન હોય એવો કન્ટિન્યુઅસ શુભ ક્યારેય મનુષ્ય ભાવમાં ન હોય, અને એક સેકન્ડ દુઃખ વગરની ન હોય, અને જન્મથી મરણ સુધી દરેકે દરેક સેકન્ડ સંપૂર્ણપણે દુઃખમાં જાય એવું દુઃખ પણ મનુષ્યમાં ન હોય. હવે દેવલોકની અંદર જ્યારે સુખ કહીએ છીએ ત્યારે એ સુખનો અર્થ એ છે કે આખા જિંદગી દરમિયાન આયુષ્ય દરમિયાન એક સેકન્ડ માટે અસાતાનો ઉદય ત્યાં ન હોય. અને નરક જ્યારે કહીએ છીએ ત્યારે આખા જીવન દરમિયાન લાખોની 33 કરોડ સાગરોપમ એટલે કેટલાય કાળ ચક્ર ફરી જાય એટલું સાતમી નરકનું આયુષ્ય, અને ઓછામાં ઓછો કહીએ તો 10,000 સાગરોપમનું જે કહીએ તો એ પહેલી કે બીજીનું. હવે એટલા લાંબા કાળ સુધી એક સેકન્ડને માટે જીવને સાતા ન હોય અને મરે ત્યાં સુધી જન્મથી એક ધારો અશુભ ચાલતું હોય. હવે આવી રીતે શુભ કાં ચાલતું હોય કાં અશુભ ચાલતું હોય તો જીવને પોતાને પોતાનો વિચાર કરવાનો ચાન્સ ક્યાંથી મળે? હવે મનુષ્યની અંદર અમુક જ લિમિટથી વધારે શુભ ન હોય, અમુક લિમિટથી વધારે અશુભ ન હોય, એટલે બંને તરફના બ્રેકેટ નાના છે. એનો અર્થ એમ થયો કે બંનેને વચ્ચે જ્યારે પસાર થતા હોય ત્યારે શાંતિ અને ખાલી જગ્યા હોય. ખાલી જગ્યાનો અર્થ એમ કહેવા માગું છું કે જીવ વિચાર કરવા ધારે તો પોતે ધારે એવો વિચાર ત્યાં કરી શકે છે, અને આ વિચાર શક્તિ જે છે એ શક્તિ ફક્ત ફક્ત આત્માની પોતાની છે. ભલે બોલવા માટે કહીએ કે બુદ્ધિથી વિચારીએ છીએ, મનથી આ ક્રિયા કરીએ છીએ, ચિત્તથી ચિંતન કરીએ છીએ, વોટ એવર ઇટ ઇઝ, પણ એનો મેઇન પાવર કે સ્ત્રોત કહીએ એ તો આત્મા આત્મા જ છે. હવે જ્યારે ઊંડા વિચારથી તમે જાઓ અને કંઈક સંશોધન કરો, આમ કેમ આમ કેમ, ભલે કંઈ શાસ્ત્ર નથી વાંચેલું પણ ખાલી સાંભળીને લાગે છે કે મને આવો વિચાર કરવો જોઈએ, અને જરાક ઊંડા વિચાર તમે કરશો તો તમને ચોક્કસ ખબર પડશે કે બુદ્ધિની પકડમાંથી વિચાર છૂટી ગયો, કોઈક જુદી જગ્યાએથી વિચાર થાય છે, એ જે જુદી જગ્યા તે આત્મા. આ બધું એ માટે કહેવામાં આવે છે કે કર્મની સામે પડી અને કેવી રીતે શું કરવાનું છે તે સામે પડવા માટે પહેલાં તો એમ કીધું કે નરકની અંદર દુઃખને હિસાબે એક સેકન્ડની ફુરસદ નથી, દેવલોકમાં સુખના હિસાબે ફુરસદ નથી, મનુષ્યમાં અમુક જાતની ફુરસદ છે. ફુરસદ છે એટલે વિચાર કરી શકીએ છીએ. વિચાર કોણ કરે છે કહેવા માટે ભલે મન બુદ્ધિ બોલાતું હોય પણ જરાક ઊંડા ઉતરો તો મન બુદ્ધિનો કંટ્રોલ છટકી જાય છે અને એ વિચાર દશા આત્મા પાસે પહોંચી જાય છે. હવે આપણો આત્મા પોતે પોતાની મળે વિચાર કરે અને એ વિચારની ફળશ્રુતિ કહેતા સાચું ફળ ન મળે એવું બને, પણ આવી રીતે ક્યારેય ધર્મની આરાધના કરીએ એવો લગભગ વિચાર થયો ન હોય, અને કેટલાય ભાવોથી જે કર્યા કરે છે એ સાચું છે ભલે પરિણામ ના આવતું હોય, રિઝલ્ટ બી ના આવતું હોય, કંઈક પ્રાપ્ત બી ના થતું હોય, તો પણ ઘણા ભાવોના સંસ્કાર આપણને ત્યાં જકડી રાખે છે, કંઈ બી નવું વિચારવાની ના પડે છે. અને તેથી પોતાની શક્તિનો ઉપયોગ તે જો કરવા ધારે તો અવશ્ય કરી શકે છે. અને મનુષ્ય ધારે તો એ પોતાની જે સ્વતંત્ર શક્તિ એટલે કે આત્માની સ્વતંત્રતા છે, આત્મા પૂરેપૂરો નર્ક જેમ કે દેવલોકની જેમ એ બંધાતો નથી, કારણ કે ત્યાં પણ મનુષ્યનો દેહ છે, તેને જ પાસે તો બુદ્ધિ નથી એટલે એનો વિચાર ના કરી. હવે કેવો વિચાર કરવો છે એ આગળ ઉપર કાંઈક વાંચનમાં ચોક્કસ આવી જશે અને એના રેફરન્સમાં આવશે તો વિશેષ સમજાશે, એમને એમ કહેશું તો કદાચ ના બી સમજાય. હવે તેથી પોતાની સ્વતંત્ર શક્તિનો ઉપયોગ તે જો કરવા ધારે તો મનુષ્ય અવશ્ય કરી શકે છે. એનો અર્થ શું? ઉદયના બળની સામે પડી શકે છે. કર્મનો ઉદય જેટલા ફોર્સથી આવી આપણને બાંધે છે, એક ઉદયના ફોર્સની સામે આપણે પાડી શકીએ છીએ. એટલે કર્મ આપણને બાંધે છે અને આપણે સામે પડીએ તો બંધાતા નથી. બસ આટલું જો આવડી જાય કે કર્મ જ્યારે ગમે તેવા શુભ કે અશુભ હાજર થાય અને આપણને બાંધવા માટે આવે ત્યારે આપણે બંધાય નહીં તો કેવું સારું. તો સંવર તો આપણે બધા ભાવોથી બોલીએ છીએ કે આશ્રમ સંવર નિર્જરા, આશ્રમ સંવર નિર્જરા, પણ ક્યારેય આ કીધું કે કયું કર્મ આવે છે અને એની સામે ઉદયની સામે રહી અને આપણે બંધાતા નથી? આટલું જાણીએ છીએ બંધાઈ જાય એનું નામ સંવર, ન બંધાય અરે બંધાઈ જાય એનું નામ આશ્રમ, ન બંધાય એનું નામ સંવર, અને બંધાયેલા અંદરમાંથી છૂટી જાય તો નિર્જરા. આ વાક્ય તો બરાબર આવડે છે પણ પ્રેક્ટિસમાં ક્યારે એવો વિચાર આવેલો છે કે અત્યારે હું બંધાવું છું અને એમાંથી છૂટી રહ્યો છું? બસ બહુ સમજાય એવો સહેલો ધર્મ છે, પ્રોવાઈડેડ સમજવાની જીવની તૈયારી હોય તો. સ્વતંત્ર શક્તિનો ઉપયોગ કરવા ધારે તો કરી શકે છે. કેવી રીતે? કર્મના ઉદયના બળની સામે પડી શકે છે. હવે દેવગતિમાં અન્ય શક્તિઓ વધારે હોવા છતાં મનુષ્ય કરતાં ઘણી બધી શક્તિઓ, ખાસ કરીને વૈકુર્ય શરીરથી ધારે એવા શરીરના રૂપ બદલાવી શકે, ધારે એવા એ બીજા કામો કરી શકે. એટલે મનુષ્ય બહુ કરતા દેવલોકમાં ઘણી શક્તિ છે, છતાં પણ મોહનીય કર્મની બળવત્તાને આધીન થઈને જીવને વર્તવું પડે છે. ત્યાં ચારિત્ર મોહનીય કર્મનો બળવાન ઉદય હોય છે અને દર્શન મોહનીય કર્મ તો ભયંકર રીતે હાજર છે જ. દર્શન મોહનીયથી એટલે ધર્મની કોઈ પણ સાચી સમજણ ન હોવી. એટલે જે ધર્મ આપણે કરીએ છીએ એ 100% સાચો છે એવું દરેકને લાગે, છતાં સાચો ન હોય. એટલે જ્યારે જ્યારે બધાને લાગતું હોય કે ધર્મ 100% સાચો અમે કરીએ છીએ અને ફળ ન મળતું હોય તો એ દર્શન મોહનીય કર્મ છે. અને તીવ્ર રાગ દ્વેષમાં અથવા આનંદ મોજ મજામાં અથવા તીવ્ર કષાયથી આપણું વર્તન થતું હોય તો ચારિત્ર મોહનીય કર્મ છે. તો દેવલોકની અંદર આ બંને કર્મનું પ્રબળ હોવાથી જન્મથી મરણ સુધી એ અખંડ સાતાવિધિનો ઉદય હોવાથી એ એકલા સુખમાં એટલા માલતા હોય કે બીજો વિચાર માત્ર ત્યાં થઈ શકતો નથી. માટે કર્મના ઉદયની સામે પડી શકતા નથી. અથવા આપણો જે વિષય ઋણાનુબંધ છે એ એવા ને એવા ઇન્ટેક્ટ રહે છે, એમાં મોટો ફરક પડતો નથી. ઋણાનુબંધ વાળા